તારીખ 4/7/1983, શ્રી પરમાગમસાર, પુલ નંબર 285 અને 286 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 135.
ચૈતન્ય સ્વભાવ કેવો છે, વિભુ છે, ચૈતન્ય સ્વભાવ વ્યાપેલો છે, પૂરા દ્રવ્યમાં ચૈતન્ય ભાવ વિશિષ્ટ ભાવ વ્યાપેલો છે. ચૈતન્ય ભાવથી આત્માને ચિદરૂપ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં પ્રસિદ્ધ બને ચિત્ત સ્વભાવ ચિદરૂપ પણ એ ચૈતન્ય ભાવને લઈને કહેવામાં આવે છે. સમયસારના 26 કળશો એવા છે. એક નથી, અનેક નથી, શુદ્ધ નથી, અશુદ્ધ નથી, પણ બધામાં ખરેખર તે ચિત્તચિરેવ ચિત્ત સ્વરૂપી છે, ચિત્ત સ્વરૂપી છે. એ 26 એ ચૈતન્ય ભાવ પોતાના સ્વરૂપમાં વ્યાપનારો છે. આખું દ્રવ્ય સ્વરૂપ દ્રવ્ય સ્વભાવ ચૈતન્ય ભાવથી વ્યાપકપણે ચૈતન્ય ભાવ જેમ સર્વસ્વ છે એવું દ્રવ્ય સ્વરૂપ છે. પોતાના વિશેષણોમાં વ્યાપનારો ગુણોનો એક રૂપ પ્રભુ છે. સર્વ વિશેષણોમાં સર્વ ગુણોમાં અહીંયા વિશેષણો એટલે ગુણો, જેટલા કોઈ આત્માના ગુણો છે તે સર્વ ગુણોમાં વ્યાપનારો ચૈતન્ય ભાવ સર્વ ગુણોનો એક રૂપ વ્યાપે છે. એનો અર્થ કે બધાનો એક રૂપ થઈ જાય છે. વિશેષણોની વિશેષતાઓ મર્યાદિત છે. એકરૂપ પ્રભુ છે એ અવલંબનનો વિષય છે. અનેક વિશેષતાઓ છે તે અવલંબનનો વિષય નથી. સર્વગુણ ભેદો સર્વ વિશેષણો માત્ર જાણવાનો વિષય છે. ઉપાદેયપણે તો એક રૂપ અભેદ તત્વ છે, આખું દ્રવ્ય છે, અખંડ દ્રવ્ય છે, જેને ચૈતન્ય ભાવથી ચિત્ત સ્વભાવથી કહેવામાં આવે છે. એની એક એવી વિશેષતા છે. એવો આત્મા છે, ગુણોનો એક રૂપ વિભુ છે, પોતાના સર્વ વિશેષણોમાં અનંત ગુણમાં વ્યાપનારો વિભુત્વ ગુણને લઈને વિભુ સ્વરૂપે હોવાથી સર્વગુણોમાં વ્યાપનારો ગુણી સર્વગુણોમાં વ્યાપનારો એક ગુણી એક રૂપ ગુણી એવો આત્મા છે, એવો વિભુ છે. પોતાના સ્વરૂપમાં વ્યાપનારો એ ચૈતન્ય વિભુ છે. વિભુ ઉપર અહીંયા વિશેષ વજન છે કહેવામાં. મોક્ષ અધિકાર છે ને સત્તાણું ગાથા પછી છે મોક્ષ અધિકાર નો આકાશ. મોક્ષ અધિકાર તો શરૂ થઈ જાય છે 288 ગાથાથી. 182 કળસ છે એમાં. જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને જેને ચિન્મુદ્રાથી અંકિત નિર્વિ જેનો ચિન્મુદ્રાથી અંકિત નિર્વિભાગ મહિમા છે, અર્થાત ચૈતન્યની છાપથી ચિહ્નિત વિભાગ રહિત જેનો મહિમા છે, એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. જે કાંઈ ભેદી શકાય છે એટલે જુદું પાડી શકાય છે, ભિન્ન પાડી શકાય છે રાગ અને પરદ્રવ્ય, તે સર્વને સ્વલક્ષણના એટલે ચૈતન્ય લક્ષણના બળથી ભેદીને ભિન્ન પાડીને ચિન્મુદ્રાથી અંકિત એ જ છે, જે લક્ષણથી જુદું પાડ્યું એ જ લક્ષણથી આખા દ્રવ્યને અવલંબીને એમ કહે છે. નિર્વિભાગ એટલે અંદરમાં ભેદ નહીં પાડીને પરથી ભિન્ન પાડ્યું, પણ પોતાના સ્વરૂપમાં ભેદ નહીં પાડતા, નિર્વિભાગ એટલે ભેદ વિભાગ નહીં કરતા, અભેદ મહિમાથી એમ નિર્વિભાગ મહિમાથી પોતાને એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું એમ અવલંબન કરવું, એમ અનુભવવો, એમ આત્માને એવી રીતે અનુભવવો એમ કહેવા માંગે છે. આગળ એ ઋષિ ચાલી ગયો છે કે પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું, અને બાકીના ભાવો મારાથી પર છે, માટે હું જ મારા વડે જ મારા માટે જ મારા માં જ મારાથી જ મને જ ગ્રહણ કરું છું. મને ગ્રહણ કરું છે એટલે હું મને ચેતું છું, ચેતું છું એટલે હું મને અનુભવું છું. એમ છ કારકોના ભેદ લીધા તો પણ દ્રવ્ય દ્રષ્ટિએ તે છ કારકોના ભેદ પણ મારામાં નથી, એ વાત સાથે નિર્વિભાગ કરી લીધો. હું મને અનુભવું છું એવો પણ ભેદ નહીં અહીંયા એમ કહે છે. કેવો મહિમા એવો નિર્વિભાગ, કે હું મને અવલંબું છું, હું મને અનુભવું છું, આ હું છું, આ ને હું, એવો પણ ભેદ નહીં એમ. હે, ઓળખાણ કરતી વખતે એવો કેમ કે ત્યાં તો ભેદમાં જ ઉભો છે. ઓળખાણ કરે છે ત્યારે ભેદ વિકલ્પમાં તો એ ઉભો છે, એ અનિવાર્ય એની પરિસ્થિતિ છે. અને ઓળખાણ કરવામાં એને ભેદ પાડ્યા વિના ઓળખાણ થઈ શકતી નથી, એવી જ કોઈ પરિસ્થિતિ છે કે પર પદાર્થ ને રાગ સાથે એકત્વ અનુભવતો કોઈ પણ એક વિશિષ્ટ ભાવથી વિશિષ્ટ સ્વભાવથી એને જુદો પાડવો પડે છે, એટલે વિશિષ્ટપણું જે છે એનો ભેદ પડી જાય છે પ્રથમ. પણ એ પરથી જુદા પાડવા માટે ભેદ પડ્યો, અહીંયા અનુભવમાં તો એ ભેદ પણ પછી રહેતો નથી. એ તો લીધું છે અનુભવના કાળે, પછી કોઈ પ્રત્યક્ષ થઈ જાય છે આત્મા ત્યારે એને જે ચકાસણીને ઓળખવાના કાળનો જે પ્રકાર છે એ પ્રકાર રહેતો નથી. બે પ્રકાર, બે સ્ટેજ જુદા જુદા છે, તે પરિણામના પ્રકાર પણ બે જુદા થઈ જાય છે. હું તો શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવ છું, આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો, અર્થાત પોતાને ચેતનાર તરીકે ચૈતન્ય સ્વભાવી અનુભવ કરવો, અનુભવવો. જો કારકોના અથવા ધર્મોના અથવા ગુણોના ભેદો પડે છે તો ભલે પડો. આ વિભુ શબ્દ છે એ ભેદને ઉડાડવા માટે અહીંયા લીધો છે. છ કારકના અથવા કોઈ ધર્મના અથવા આત્માના ગુણોના, ધર્મ ને ગુણ અહીંયા જુદા જુદા ભેદ લીધા. યદિ કારકાણિ વા યદિ ધર્માહા વા યદિ ગુણાહા ભિદ્યંતે ભિદ્યંતામ, ભેદ પડો તો પડો, ગૌણ કરી નાખ્યા. ભલે એવા ભેદ હો કથનચિત મહત્વ ભલે હો, એવા ભેદ કથનચિતપણે વસ્તુમાં હો તો પણ એનું મારે પ્રયોજન હવે નથી એમ લેવું છે. ભલે મારે એનું પ્રયોજન નથી એમ લેવું, પરંતુ વિભુ આ અહીંયા વિભવ વિશુદ્ધે ચિતિ ભાવે કાચન વિદા ન અસ્તિ, આ એક બોલ ઉપર આ પ્રવચન જે ચાલ્યું છે એનો આ 285 નંબર છે. આટલા પદ ઉપર 285 નંબર જે વ્યાખ્યાન છે એમાંથી આ કે પરંતુ સર્વ ગુણોમાં ગુણ પર્યાયોમાં વ્યાપક વિભુ એટલે સર્વમાં વ્યાપક, સર્વ વિશેષતાઓમાં સર્વ વિશેષણોમાં વ્યાપક એવા શુદ્ધ ચૈતન્ય ભાવમાં તો કોઈ ભેદ નથી. એ દ્રવ્યમાં ગુણમાં ને પર્યાયમાં વ્યાપે છે તો પણ દ્રવગુણ પર્યાયના ભેદ જેમાં નથી આમ લે છે. એકાકાર ચૈતન્ય ભાવ છે એમ જેમ માણસ બાળ યુવાન ને વૃદ્ધ એવા ત્રણ ભેદ જોવામાં આવે છે, પણ મનુષ્ય સામાન્યમાં સામાન્ય થઈ ગયું પછી એમાં કોઈ એવા ભેદ જોવામાં આવતા નથી. સોનામાં અનેક ઘાટના નીતિ કે ચેન કે ગમે એવા ઘાટથી એની પર્યાયોના ભેદ જોવામાં આવે છે, પિયાસ ચિકાસના એના ગુણથી ભેદ જોવામાં આવે છે, પણ સોનું એમ કહેતા એકે ભેદ નથી એની અંદર. સોના પણ એ સોનાની દૃષ્ટિથી માત્ર સોનાની દૃષ્ટિથી જોતા એમાં ન તો ગુણના ભેદ દેખાય છે ન તો એમાં પર્યાયના ભેદ દેખાય છે. આવી દૃષ્ટિ તે દ્રવ્ય દૃષ્ટિ છે એમ એમ ચૈતન્ય ભાવ એમ કહીને સર્વ વિશેષણોમાં વ્યાપનારો ચૈતન્ય ભાવ એમ કહીને એકલો ચૈતન્ય ભાવમય જે દ્રવ્ય ભાવ છે દ્રવ્ય સ્વભાવ છે એ હું છું એમ અનુભવ કરાવે અનુભવ કરાવવાની આ વિધિ વિધિ ભેદ ઉડાડી દીધા. ગુણના ભેદ નહીં, પર્યાયના ભેદ નહીં, ધર્મના ભેદ નહીં, કારકોના પણ ભેદ નહીં. કારકોના ભેદ એટલે આ હું મારામાં મને અનુભવું, હું મારા સ્વરૂપે મારામાં હું એવા કોઈ ભેદ નહીં એકે ભેદ નહીં. અનુભવના વિષયનું પ્રતિપાદન તો જ્યાં વિષય ચાલે શાસ્ત્રમાં ત્યાં તો આવે જ ને, ત્યાં જે વિષય ચાલે એ વિષય શાસ્ત્રમાં એ અનુસાર પ્રતિપાદન કરનાર તો જ્યાં શાસ્ત્રને અડીને પ્રતિપાદન કરે ત્યારે તો ચાલતા વિષયનું જ પ્રતિપાદન કરે. પ્રશ્ન હું શું છે ક્યાંથી કરી શકે, કરવાનો તો પ્રશ્ન રહેતો નથી. જેને એ અનુભવની વિધિ શું છે એને અનુભવ કેમ થાય છે કેવી રીતે થાય છે શું શું પ્રકરણ ચાલે છે અંદરમાં ત્યારે અનુભવ સુધી પહોંચાય છે એ બી કાંઈ ખબર નથી. એને તો કોઈ રીતે અનુભવનો ઓઘ સંજ્ઞાએ ભલે ખ્યાલ આવે શાસ્ત્રમાં નિરૂપણ છે. આચાર્યોએ મહાવિદ્વાન અને મહાવિચિક્ષણ સમર્થ આચાર્યોએ એનું નિરૂપણ તો કર્યું છે. થોડો ખ્યાલ પડે તો ખ્યાલ અનુસાર કહે કોઈ એથી કાંઈ એનો એ વિષય સ્પષ્ટ હતો. ઓઘ સંજ્ઞાએ ધારણા થાય છે અને એક પડખાથી એની વિચારણા કરીને વિચારણામાં ન્યાય તર્ક આગમ સાથેનો મેળ એ બધું એ સાધનોથી એ પ્રકારથી જેટલું કાંઈ સમજણમાં આવે છે એ અનુસાર પ્રતિપાદન કરે તો કરે, પણ એથી કાંઈ પોતાને તો એ શું ભાવ છે એ તો ભાસતો નથી. એ ભાષા વિના ઓગ સંજ્ઞા એ બધું સમજણ અને નિરૂપણ કરવામાં આવે. હ વિભવ વિશુદ્ધે ચિતિ ભાવે, વિભવ એવા શુદ્ધ ચૈતન્ય ભાવમાં કોઈ ભેદ નથી. ભાવે કાચન ભેદા ન અસ્તિ, સમસ્ત વિભાવોથી રહિત. શુદ્ધ એટલે સમસ્ત વિભાવોથી રહિત. ચૈતન્ય ભાવમાં તો કોઈ ભેદ નથી. જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા જે વિભાવ ભાવો, તે તો મારાથી ભિન્ન છે. એમાં મારા પણ મને દેખાતું નથી. માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું એવું અનુભવનું વાચક છે. શબ્દ એવું એનો અનુભવનો વાચક છે. વાચ્ય એનો અભેદ છે. વાચકમાં તો એટલા ભેદ પડે છે, પણ વાચ્યમાં ભેદ છે એ બતાવવા માટે એમ કહે છે કે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એવા જે કારક ભેદો, સત્વ, અસત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ આદિ ધર્મ ભેદો, આ બધા ધર્મ લીધા ગુણની, અસ્થિ નાસ્તિ, સત્વ અસત્વ એટલે અસ્થિ નાસ્તિ, નિત્ય અનિત્યત્વ, એકત્વ અનેકત્વ જે પાછળ લીધા છે ને, આખું પરિશિષ્ટમાં એ ધર્મના ભેદ છે. અને જ્ઞાન દર્શન આદિ ગુણ ભેદો, શક્તિ ભેદો જો કથનચિત હોય તો ભલે હો, એવા આત્મામાં ભેદો કથનચિત હો તો ભલે હો, પરંતુ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી. જે શુદ્ધ ચૈતન્ય ભાવ અનુભવ ગોચર થાય છે એવું જે મારું સ્વરૂપ, મારું આત્મ સ્વરૂપ, એમાં તો કોઈ ભેદ જોવામાં આવતો નથી. ભેદનો અનુભવ થતો નથી. અભેદ સ્વરૂપના અનુભવમાં ભેદનો અનુભવ થતો નથી. આમ શુદ્ધ નહીંથી અભેદ રૂપે આત્માને ગ્રહણ કરવો. આ પ્રકારે આવો અભેદ ભાવ તે શુદ્ધ નહીં છે. અહીંયા વિકલ્પ વાળી શુદ્ધ નહીં ના લીધી. આવું શુદ્ધાત્માનું અનુભવન જેમાં છે એવો જે શુદ્ધ નહીં, એને અહીંયા શુદ્ધ નહીં કહી દીધો. એ દ્વારા અભેદ રૂપે, જેવું અભેદ સ્વરૂપ છે એવા જ રૂપે આત્માને અનુભવમાં લેવો, ગ્રહણ કરવો એટલે અનુભવમાં લેવો. આ કળશની અંદર વિભવ કહીને અભેદપણે આત્માને અનુભવમાં લેવાની વાત કરવી છે. આ તાત્પર્ય છે. આખા કળશનું જે તાત્પર્ય છે એના ઉપર આ બોલ ખેંચે છે. દ્રવ દ્રષ્ટિએ જે દ્રવ અભેદ છે
બરોબર,
એ અભેદતાની મુખ્યતાથી જ્યાં નિરૂપણ છે, પરમાગમમાં પણ જ્યાં અભેદતાની મુખ્યતાથી નિરૂપણ છે ત્યાં નિરૂપણ કરનારનો આશય અભેદનો અનુભવ કરાવવાનો છે. એવા અભેદના અનુભવ કરાવવા માટે અભેદની પ્રધાનતાથી, કેમ કે એને એ પ્રધાનતા જ વર્તે છે, કહેનારને અભેદ સ્વભાવની પ્રધાનતા વર્તે છે, તો એ પ્રધાનતા વાળા ભાવ સહિત જે કઈ પ્રતિપાદન છે એ ભાવો શ્રોતાને પણ રૂચવા જોઈએ. ભલે હજી ગમે ત્યાં ઊભો હોય પણ એની રૂચિમાં આ વિષય આવવો જોઈએ, એને રૂચવું જોઈએ. જ્યાં જ્યાં દ્રવ દ્રષ્ટિનો વિષય આવે છે અને તે આવા પ્રકારે આવે છે કે ભેદ અનુભવમાં આમ છે, ભેદ અનુભવમાં આમ છે, ત્યારે પોતાનો ચૈતન્ય ભેદ ભાવ એને રૂચવો જોઈએ. અવ્યક્તપણે પણ એ વિષય એને રૂચવો જોઈએ, અંદર રૂચિમાં એને પુષાણ થવું જોઈએ. આ એક યોગ્યતાનો પ્રકાર છે. એ પણ વર્તમાન પાત્રતા, વર્તમાન યોગ્યતાનો એ વિષય. જુદા જુદા ગુણ નું કાર્ય છે, સમજણ છે, જ્ઞાન મુખ્યપણે કામ કરે છે. રૂચવામાં એની શ્રદ્ધા ગુણ નો પ્રકાર ફરે છે.
બરોબર
એમ છે. વર્તમાન પાત્ર નો બોલ છે વચનામૃત માં, એમાં એવી વાત લીધી છે, જીવન આત્મા મય કરી નાખવું. અર્થ શું થાય છે? એનો અર્થ શું થાય છે? આત્મામય જીવન કરી નાખવું જોઈએ એટલે અભેદ આત્મા છે એ એને આમ રૂચે છે બહુ, એટલે એની મગ્નતા છે એ ત્યાં છે, એની રૂચિનો વિષય ત્યાં છે. અવ્યક્તપણે પણ એને એ રૂચે છે, વ્યક્તપણે પણ એ રૂચે છે, ને અવ્યક્તપણે પણ એને
રૂચે છે.
મૂળ આ તો કેન્દ્ર સ્થાન છે બધા નિરૂપણનું. આ અનુભવ કરાવવો એ કેન્દ્ર સ્થાન છે. એ તો આગળ કહેશે અહીંયા 286 માં છેલ્લે, કે 12 અંગમાં પણ અનુભૂતિ જ કરવાનું કહ્યું છે. ઉપર કહે છે ને પાંચમું, શ્રીમદ પણ કહે છે કે એકલું વાંચન કર્યા કરવાથી મનન શક્તિ ઘટે છે. વાંચા વાંચ વાંચા વાંચ તમે કર્યા કરો તો એથી તો એકલું વાંચીને સમજેલું વાંચીને સમજેલું વાંચીને સમજેલું એમ મનન ઘણું ચાલવું જોઈએ. વાંચતા વાંચતા પણ થંભી જવાય, વાંચન હાથમાં લીધું હોય તો પણ મનનમાં ઉતરી જવાય, મંથનમાં ઉતરી જવાય, એવું સવિશેષ મનન અને મંથન પૂર્વક વાંચન ચાલવું જોઈએ. મંથન અને મનન ન રહે ને વાંચ્યા વાંચ કરે તો એ પ્રકારની જે કાર્ય કરવાની શક્તિ છે એ ઘટી જાય છે. એ યથાર્થ પદ્ધતિ નથી, એ પદ્ધતિ ખોટી થઈ જાય છે. એટલે સર્વ શાસ્ત્ર ને જાણવાનો સાર તો આત્માનો અનુભવ કરવો તે છે. 12 અંગમાં પણ અનુભૂતિ જ કરવાનું, એવું અનુભૂતિ કરાવવાનું પ્રતિપાદન આવે એ અનુભૂતિના અભેદ વિષયને મુખ્ય કરીને એનો મહિમા કરીને કહેવામાં આવે ત્યારે એ જ જેને પ્રાપ્તિ, એ જ જેની ભાવનાનો વિષય હોય છે, ભાવના લઈને બેઠો છે કે નહીં આટલો સવાલ છે, તો એને ઘણું રૂચવું જોઈએ. રૂચ્યા વિના એકલા જ્ઞાનની પ્રવૃત્તિથી શોધખોળ કરે તો પણ એ જ્ઞાન શુષ્કતા સહિત પ્રવૃત્તિ કરશે.
બરોબર,
એને જે રૂચવું જોઈએ રૂચ્યા વિના એકલી જ્ઞાનની પ્રવૃત્તિ કરે, એકલી બુદ્ધિની પ્રવૃત્તિ કરે, બુદ્ધિની દોડ લગાવે તો પણ એને રૂચિ વિના અંતર્મુખ થઈને સ્વસંવેદન થવું એ હદે આવવાનું બેઠું નથી. ઓળખાણથી જ અનન્ય રૂચિ પ્રગટે છે. પણ યોગ્યતાવાળાને જે વિષય ભેદે ભેદ પડે છે એમાં આ પ્રકારનો જ્યાં વિષય આવે છે ત્યારે એને રૂચે છે. આ જે છે, આવી જે મારી ભાવના છે એ વિષય ચાલે છે, મારી જે ભાવના છે એ વિષય ચાલે છે, એટલે મને જે ભાવે છે, મને જે જોઈએ છે એ વિષય ચાલે છે, એટલે એને એ રીતે રૂચવું જોઈએ. બે મેળ ખાઈને કામ કરવું જોઈએ, શ્રદ્ધાના પર્યાય અને જ્ઞાનના પર્યાય મેળથી કામ લેવું કરવું જોઈએ. જ્ઞાન દોડાવે અને રૂચિ એની ભેદવાસિત રૂચિ અનાદિની છે, એ ભેદની રૂચિ કામ કર્યા કરે તો શાસ્ત્રમાં પ્રવેશ કર્યા પછી અનેક ભેદ પ્રભેદમાં ઉતરશે, એકલા ભેદ પ્રભેદની અંદર આગળ વધશે, અને એ વિકલ્પો એટલા દોડાવશે એટલા દોડાવશે કે અહીંયા તો એમ કહે છે કે જેમ જેમ એ વિકલ્પની ક્રિયામાં આગળ વધતો જાય છે, 286માં એ વિષય લીધો છે, તેમ તેમ સ્વાનુભવની કાર્ય સિદ્ધિ કરવાથી ભ્રષ્ટ થતો જાય છે. શાસ્ત્રો આટલું બધું શાસ્ત્રો કરે છે ને, એમ કરવાનું કીધું એવી વાત બીજી કહેવાનો સારાંશ એ છે, તાત્પર્ય છે કે વિભૂ કહીને અભેદતા વાચક જે વાચ છે એને પ્રદર્શિત કરવું છે. એકાકાર આત્મા પોતાનો ચૈતન્ય ભાવ સર્વ વિશેષણોમાં વ્યાપેલો છે, ગુણોમાં ધર્મોમાં પર્યાયોમાં, ગુણ રૂપે નહીં, ધર્મ રૂપે નહીં, પર્યાય રૂપે નહીં, ચૈતન્ય ભાવ રૂપે વ્યાપેલો. એ ચૈતન્ય ભાવને, અભેદ ચૈતન્ય ભાવને ગ્રહણ કરે એટલે અનુભવ કરે, બસ કાર્ય સિદ્ધિ છે એની, એ સિવાય કોઈ કાર્ય સિદ્ધિ નથી. એટલે એ વાત લીધી છે કે પોતાના વિશેષણોમાં વ્યાપનારો વિશેષણોમાં બધા લઈ લેવા. ગુણોનો એક રૂપ વિભૂ છે, ગુણ ભંડાર છે, અને એ ગુણ ભંડાર છે એક રૂપ છે, એમાં ક્યાંય દ્વૈત પણ બે રૂપતા ભેદ ક્યાંય દેખાતો નથી. પોતાના સ્વરૂપમાં વ્યાપનારો ચૈતન્ય વિભૂ છે, તે પર્યાયમાં આવતો નથી એવો નિર્ણય અને એવો અનુભવ, જે સામાન્ય ચૈતન્ય ભાવ એકરૂપ ચૈતન્ય ભાવ પર્યાય રૂપ થઈ જતો નથી, સામાન્યપણે જ રહે છે, સદાય સામાન્યપણે રહે છે એવો નિર્ણય અને એવો અનુભવ પર્યાયમાં છે, તો પણ પર્યાય જાણે છે કે એ સામાન્ય છે, તે સામાન્ય છે અને એ પર્યાય રૂપે નથી, પણ તે પર્યાયમાં વસ્તુ આવી નથી. આખું જે ચૈતન્ય દળ છે એ ચૈતન્ય દળ એક સમયની પર્યાય રૂપે થયું નથી, આત્મપ્રગટ ભલે અનુભવ પર્યાયમાં છે, ભલે નિર્ણય પર્યાયમાં છે, તો પણ આમ છે, અને પર્યાય એવા ભાવે પરિણમે છે કે આ ચૈતન્ય ભાવ ચૈતન્ય દળ તે હું, એવો ભાવ પર્યાયમાં થાય છે કે ચૈતન્ય દળ ચૈતન્ય સ્વભાવ અભેદ ચૈતન્ય ભાવ તે હું, એવી અભેદતા કરનાર જે ભાવ છે તેને અનુભવ ભાવ કયો. છતાં એ વિષય સ્પષ્ટ છે કે અનુભવ એક સમયની પર્યાય છે, ત્રિકાળી ચૈતન્ય દળ તે ત્રિકાળી સ્વભાવ છે, એક સમયની પર્યાય રૂપે હું છું એમ લીધું, તો છું એટલે અસ્તિત્વને પકડી લીધું. ત્રિકાળી અસ્તિત્વ ક્યાં છે કે ચૈતન્ય દળમાં પોતાનું ત્રિકાળ હોવાપણું છે. એક સમયમાં જો એનું હોવાપણું હોય પર્યાયમાં, એક સમયની પર્યાયમાં એનો નાશ થતા પોતાનો નાશ થાય, એ એટલું અંગ જેને સ્વીકાર્યું છે બૌદ્ધ મત, એ વસ્તુને ક્ષણિક માને છે. આમ છે, આ જ રીત છે, આ તો બહુ સ્પષ્ટ કર્યું છે. અનુભવ અભેદ અનુભવમાં, પણ અનુભવની પર્યાયમાં વસ્તુ આવતી નથી, બહુ ચોખ્ખટ છે. વસ્તુ આવતી નથી છતાં એને અભેદ અનુભવ કહેવામાં આવે છે. અનુભવથી વસ્તુ ભિન્ન છે, અનુભવથી વસ્તુ ભિન્ન છે, પણ અનુભવની અનુભવમાં સર્વસ્વપણે ઉપાદે છે એને અનુભવની દ્રષ્ટિ કહેવામાં આવે. વધારે ચોખ્ખું કરે છે અનુભવની દ્રષ્ટિમાં, એટલે અનુભવમાં સર્વસ્વપણે ઉપાદે પોતાની એક રૂપ ચૈતન્ય વસ્તુ, ચૈતન્ય સ્વભાવ, નિરુપાધિક ભાવ, ઉપાધિ વિનાનો સ્વભાવ ભાવ, એ સર્વસ્વપણે ઉપાધિ થાય છે એને અનુભવની દ્રષ્ટિ કહેવામાં આવે છે. આમ અનુભવ છે સર્વ કર્મની ઉપાધિ રહિત છે, મૂળ વસ્તુ જ આવી છે. જેને સર્વ કર્મની ઉપાધિ રહિત પોતાનું સ્વરૂપ જોવામાં આવે એને પરપદાર્થ જ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં એની ઉપાધિ પછી આવતી નથી. કારણ કે એની પ્રતીતિ કામ કરે છે કે હું તો ત્રિકાળ ઉપાધિ રહિત છું, નિરુપાધિ કેવું મારું સ્વરૂપ છે. પછી કોઈ પરપદાર્થની ઉપાધિ થવાનું મને શું કારણ છે કે મારે કોઈ કારણ નથી. આ જગતમાં સંયોગોના ફેરફાર જેમ થવાના હોય તેમ થા. આ શરીરથી માંડીને શરીર રહેતો ભલે, શરીરનો વિયોગ થાય તો ભલે, સંયોગ રહેતો ભલે, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, અને ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. અવસ્થામાં ભવ હો, મોક્ષ હો, જીવન હો, મરણ હો, વળી બીજા સંયોગોની તો ક્યાં પછી પંચાત કરવી આવી ગયા. એથી આઘા જેટલા સંયોગો છે, કુટુંબ, પરિવાર, સમાજ, બીજા ત્રીજા જળના સંયોગો છે, પૈસા, આબરૂ, કીર્તિ, આ તે બધી સાવધાની એની છૂટી જાય. એની ઉપાધિ ને એની સાવધાની એને અંતર્મુખ થવા દેતી નહોતી, એ છૂટી ગઈ પકડ. એટલે એને અંતર્મુખ થવામાં જે આડશ હતી, વાંધાઓ હતા, એ વાંધાઓ દૂર થઈ ગયા. વાંધા એની પર્યાયમાં જતા, એની પર્યાય જે બીજા સંયોગની સાવધાનીને ઉપાધિમાં રોકાયેલ હતી ત્યાં સુધી એ બાજુનું વલણ ફેરવી શકીને અંતર્મુખ થઈ શકે એમ નહોતો. એ જે આ પોતાનું સ્વરૂપ ત્રિકાળ નિરુપાધિ સ્વરૂપ છે એમ જાણ્યું. કોઈ કર્મના ઉદયનો પ્રસંગ મારામાં નથી, કર્મની ઉપાધિથી રહી છે. કોઈ કર્મ પ્રસંગ મને નથી, કોઈ ઉદય મને નથી. જીવ ઉદયમાં એકાકાર છે. અહીંયાથી તેવો જે નિરુપાધિક ચૈતન્ય છે એ મારું સ્વરૂપ છે, એટલે એને કોઈ પકડ ક્યાંય ના આવે. એ પકડ ના આવે એટલે એનું પરિણામ સવળું થવા માટે મતિ સવળી થઈને પરિણમે છે. ત્યાં પછી એને મતિ રોકાતી નથી. અનુભવમાં આવા સંસ્કાર તે એકમાત્ર કર્તવ્ય છે. વારંવાર સ્વરૂપના સંસ્કાર રેડવા, આવો વેદ ચૈતન્ય ભાવ, વેદ ચૈતન્ય સ્વભાવ, એ સ્વભાવના સંસ્કાર રેડવા એ માત્ર કર્તવ્ય છે. એનો અનુભવ કરવો, અનુભવી અનુભવીને, અનુભવ કરી કરીને એના સંસ્કાર દ્રઢ કરવા એ માત્ર કર્તવ્ય છે. એ સિવાય બીજું કઈ કર્તવ્ય નથી. 285 છે એ વિભુથી, વિભુ શબ્દથી અભેદ વ્યાપ્તિ વ્યાપક છે, એકાકાર ચૈતન્ય છે, ત્રિકાળ ચૈતન્ય છે, કોઈ ભેદ રહિત, વર્તમાન, ભૂત, ભવિષ્યના પણ કાળ ભેદના ભેદ પણ એમાં નથી. એને કહે કોઈ ભેદ માત્ર નથી એમાં. આચાર્ય કહે છે કે અનેક પ્રકારના શુભ વિકલ્પો કરવાથી કાર્ય સિદ્ધિ તો કાંઈ નથી. જે જીવ સાંસારિક કાર્યોથી નિવૃત્ત થઈને પોતાનું આત્મહિત કરવા આવ્યો છે એને બહુધા શુભ રાગ અને શુભ વિકલ્પમાં પરિણમ થાય છે. એને આચાર્ય દેવ એમ કહે છે કે ભાઈ, એ અનેક પ્રકારના તને શુભ વિકલ્પ આવે, સ્વાધ્યાય કરવાનો શુભ વિકલ્પ આવે, પૂજા કરવાનો શુભ વિકલ્પ આવે, વ્રત નિયમ સંયમ દાન દયાનો શુભ વિકલ્પ આવે, એવા અનેક પ્રકાર છે. એ પ્રકારના વિકલ્પો કયા કરતું તો એનાથી કોઈ કાર્ય સિદ્ધિ છે, તારા આત્માના પ્રયોજનની સિદ્ધિ છે એમ તો નથી. અહીંયા આવ્યો છે એને હવે આમ કે છે, એકલા પાપમાં પડ્યો છે એને તો શું કહેવું, પણ જે જીવ આત્મહિત કરવા આવ્યો છે એને એમ કહેવામાં આવે છે કે તું અનેક પ્રકારના શુભ વિકલ્પોમાં રોકાઈ જા, તારા પ્રયોજનની સિદ્ધિ થશે જ નહીં. અથવા એક બીજો પ્રશ્ન એને પૂછી શકાય કે જે શુભ વિકલ્પની હારમાળા ચાલ્યા કરે છે તને, એ જે શુભ રાગ છે, શુભ વિકલ્પ રૂપ ભાવ છે, એ તને રૂચે છે? આ પ્રશ્ન છે. જો એ તને રૂચે છે તો એને તું છોડી શકીશ નહીં. સારો જે વિતરાગ ભાવ, વિતરાગ સ્વરૂપે એવો તું, તારો જે વિતરાગ શાંત ભાવ જેમાં આત્માનો અનુભવ રહ્યો છે, એ અનુભૂતિનો ભાવ તને રૂચે છે કે અનુભૂતિના અભાવરૂપ વિકલ્પ ભાવ તને રૂચે છે? આત્મા સવાલ. તો તું વિકલ્પ જો તને રૂચે છે તો વિકલ્પની પકડ છૂટશે નહીં. ભલે અનેક પ્રકારના શુભ વિકલ્પ થાય, એના એની અરુચિ અને એના દુઃખથી છૂટીને સ્વાનુભવમાં આવવાનો ઉદ્યમ અને ઉત્સુકતા જીવની તત્પરતાથી જીવી જોઈએ, તો એ વિકલ્પ છોડીને અનુભવમાં આવે. નહીં તો એ વિકલ્પ છૂટી શકે એવી ચીજ નથી, પણ એવી ચીકણી લાળ લંબાયેલી છે કે એક પછી એક પછી એક પછી એક પછી વિકલ્પ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અને જેમ જેમ એ વિકલ્પ આગળ વધે, આંખો એમ કહે છે કે અનુભવથી ભ્રષ્ટ થાય, આમ અનુભવથી દૂર જાય છે, ભ્રષ્ટ થાય છે એટલે દૂર જાય છે. અનેક પ્રકારના શુભ વિકલ્પો કરવાથી કાર્ય સિદ્ધિ તો કાંઈ નથી. કાર્ય સિદ્ધિ તો અનંત અનંત આનંદના સાગર એવા આત્મા તરફ જવાથી જ થાય છે. ત્યાં કેમ જતો નથી ને વિકલ્પમાં રોકાઈ ગયો છો? આમ પ્રશ્ન કરે છે. હું બીજું બધું બીજી પ્રવૃત્તિ મૂકીને અહીંયા ધર્મના ક્ષેત્રમાં જે પ્રવૃત્તિ કરે છે એમાં જે તારા શુભ વિકલ્પો દોડે છે, ચાલે છે, એમાં તને શું કાર્ય સિદ્ધિ લાગે છે? મેં કાંઈ કર્યું એમ લાગે છે? તો તું ભૂલ ખાઈ ગયો. એમ કહે છે કે વિકલ્પનું પણ અસ્તિત્વ છે. તને વિકલ્પનું જ્યારે અસ્તિત્વ છે ત્યારે પણ અનંત અનંત આનંદનો સાગર એવો આત્માનું પણ અસ્તિત્વ છે. હવે તું વિકલ્પ બાજુ કેમ ખેંચાઈને પડ્યો છો? કેમ ખેંચાઈને ચાલે છો? તારું વલણ એ બાજુ કેમ છે? એ તો રાગ છે ને કસાય છે, એ કઈ આત્મા નથી. અનંત અનંત આનંદનો સાગર પડ્યો છે એ બાજુ જાણે તું એમ કહે છે? તારે તારે જોઈએ છીએ શું આખરમાં? તારે રાગ જોઈએ છે કે તારે તારો આત્માનો આનંદ જોઈએ? જોઈએ શું એમ કહે છે? કાર્ય સિદ્ધિ એટલે અનુભૂતિ તો અનંત અનંત આનંદના સાગર એવા આત્મા તરફ જવાથી જ થાય છે. વિકલ્પમાં આગળ વધવાથી કાર્ય સિદ્ધિ છે? ઘણું જાણ્યું, ઘણું વાંચ્યું, ઘણું સાંભળ્યું, ઘણું વિચાર્યું, અને તેથી એવી એટલી વિશાળ જ્ઞાન થઈ ગયું, એટલું વિશાળ જ્ઞાન થઈ ગયું, પણ થઈ ગયું એમાં ચાલ્યું શું કે વિકલ્પ ચાલ્યા, વિકલ્પમાં આગળ વધ્યો. એને શું કહ્યું, પેલા આટલા વિકલ્પ નહોતા ચાલતા, એટલા તમે વિકલ્પ ચાલ્યા તો એ વિકલ્પમાં તું આગળ વધ્યો. વિકલ્પમાં આગળ વધ્યો એટલે નિર્વિકલ્પ જે આત્મ તત્વ છે એનાથી તું દૂર ગયો. બીજું કઈ થયું જો અધ્યાત્મનો વિષય કેવો નિરૂપણ ત્યાં થાય છે. અમે તો સત્શાસ્ત્રોના આધારે આ બધા વિકલ્પો કર્યા, કે ભલે સત્શાસ્ત્રોના આધારે કર્યા તો પણ એ કર્તવ્ય છે અને એ કાર્ય સિદ્ધિનું કારણ છે એમ લેતા સાધન નહીં. આટલો સવાલ છે, સાધન નહીતર તો અત્યારે તો કઈ એટલા શાસ્ત્રો રહ્યા નથી. મોટા ભાગના શાસ્ત્રો તો વિચ્છેદ ગયા છે. તો પણ જે કાળમાં બધા શાસ્ત્રો બાર અંગની વિદ્યમાનતા હતી ત્યારે પણ આ જીવે અધ્યયન કરવામાં બાકી રાખી નથી. બધું વિસ્મૃત થઈ ગયું. સૂક્ષ્મ જ્ઞાન હતું ને, પાંગળું જ્ઞાન છે. સૂક્ષ્મ જ્ઞાન છે પાંગળું જ્ઞાન છે, કર્મના ઉદય ભાવે રહેલું જ્ઞાન છે. ઉદય છૂટી જાય છે ત્યારે એ જ્ઞાન પણ છૂટી જાય છે. અનુભવી તો એમ કહે છે કે એની સ્મૃતિ ત્યારે જ વિસ્મૃતિ રૂપ છે. અમે તો એમ જોઈએ છીએ. અનુભવ પ્રકાશ કરી દીધું છે કે સ્મૃતિ વિસ્મૃતિ રૂપ છે અને પૂજા મોહ ભજન છે. જેમ વનમાં ગામમાં શ્વાન અને વનમાં હરણ હિર્યંચની દ્રશ્યમાં આપી દીધી છે ફરે છે, એમ એ અજ્ઞાન તપસી થઈને જંગલમાં ફરે છે. આટલા બધા કડક શબ્દો વાપરે છે. અનુભવ પ્રકાશ એટલો અનુભવનો મહિમા લીધો છે. અનુભવ વિનાનું એ બધું કાર્ય સિદ્ધિની દ્રષ્ટિએ કાંઈ કાર્યકારી નથી, શૂન્ય છે. એને કહે છે કે કાર્ય સિદ્ધિ તો અનંત અનંત આનંદનો સાગર એવો આત્મા એના તરફ જવાથી જ થાય છે. આ તો એને ગાંઠ વાળી લેવી જોઈએ. ક્યાં કેમ જતો નથી આ પ્રશ્ન એને અંદરમાં ને અંદરમાં પોતામાં પોતાને માટે ઉઠાવવો જોઈએ. આ ચિંતવનનો વિષય થઈ જવો જોઈએ કે વિકલ્પ ચાલે છે એ ચાલુ મફતના રહ્યા નથી. એ વિકલ્પ તને રૂચે છે, વિકલ્પમાં રોકાવું ગમે છે, તેથી વિકલ્પ તારો પીછો છોડતા નથી. ચોખ્ખી વાત છે. એમાં કાંઈ લાલા પેઠા કે ઢાંક પીછોડો ચાલે એવું નથી. ચોખ્ખી વાત છે. હા, એમાં પાપ રૂચે છે, મફત કરતો નથી. એને ક્યારેક શુભ ભાવ રૂચે છે અને ક્યારેક એને અશુભ ભાવ પણ રૂચે છે, અને એથી એમાં એ રોકાય છે. એમાં એને પાપ રૂચે છે. કહે છે તો પાપ રૂચે છે ત્યાં તો તીવ્ર અશુદ્ધિની રૂચિ થઈ ગઈ. આ તો મંદ અશુદ્ધિ થાય તો પણ એની રૂચિ તો સર્વાંશે છોડાવી. પેલાની તો વાત ક્યાં કરવી એમ કે છે. એ તો એને ત્રાસ થઈ જવો જોઈએ. જે વર્તમાન પાત્ર છે, આત્મામય જેને જીવન કરી નાખવું છે, એને પાપના પરિણામનો ત્રાસ થઈ જવો જોઈએ. અંદરમાં ત્રાસ લાગવો જોઈએ. કેમ કે એને તો શુભમાં રોકાવવું નથી. ત્યારે અનંત અનંત આનંદના સાગર ઉપર એના પરિણામ જાય છે, ઉપયોગ જાય છે. નહીંતર ઉપયોગ ફરી શકતો નથી. એટલે તો વચનામૃતમાં એક વાત લીધી છે કે રૂચિ બદલ્યા વિના તું ઉપયોગને ફેરવવાની મહેનત કરીશ નહીં.
બરોબર.
અને શું રૂચે છે એ તો તપાસ. સારા પરિણામ ચાલે છે એમાં કયો ભાવ તને રૂચો એ તો તપાસ. બાકી રૂચિ ફેરવ્યા વિના તું ઉપયોગને ફેરવવાની મહેનત કરીશ નહીં, પણ કાળમાં નહીં ફરે એ નકામી મહેનત છે. બરાબર, એમ વિચાર કર કે ઉપયોગ આત્મામાં લગાવી દઉં, ઉપયોગ આત્મામાં લગાવી દઉં, પણ શુભાશુભમાં તો તારી રૂચિ પડી છે. અને તે તે ભાવને અધિકાય તે આપી છે ત્યારે એ ભાવ ઉભો થાય. એનો અર્થ કે તારા આત્માને તે અધિકાય આપી નથી, અધિક પણ એ આત્મ સ્વભાવને જાણે. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મા. ઇન્દ્રિયોમાં તો દેવ ગુરુ શાસ્ત્ર બધું જ્ઞેય માત્ર લઈ લીધું. જેટલું જ્ઞાનનું જ્ઞેય થાય તે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયનો વિષય એ બધા ઇન્દ્રિયમાં જાય છે. બુદ્ધના પ્રવચનો બહુ સારા એવા છે. અનેક પ્રકારના શુભ વિકલ્પોની ક્રિયામાં બહુ તો પાછળ પડી જાય ત્યારે કામ આવે એવું છે. એકવાર આખા જગતને ઉડાડીને, ઉડાડીઓ કરીને જેમ થાવું હોય તેમ થાવ, આજ કરવું છે ને અત્યારે જ કરવું છે, આ ભવમાની પણ ત્યારે જ કરવું છે, પાછળ પૂરો પાછળ પડી જાય ત્યારે હાથ આવે એવું. પત્તો લાગે એવું
નથી,
એવું તો ઉપર ઉપર ધારણા થઈ જશે, વિકલ્પ આવશે, પત્તો નહીં લાગે. એ વસ્તુ એવી મહિમાવંત છે ને એવો વજનદાર વિષય છે. ફાલતો વિષય છે
નહીં.
શું કહે છે કે અનેક પ્રકારના શુભવિકલ્પોની ક્રિયામાં જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ સ્વાનુભવની કાર્ય સિદ્ધિ કરવાથી ભ્રષ્ટ થાય. જોજે તું ભલે શુભના ક્ષેત્રમાં આવ્યો, અશુભનું ક્ષેત્ર છોડીને શુભના ક્ષેત્રમાં આવ્યો હો તો પણ હવે તને ચેતાવીએ છીએ કે શુભના લાંબા વિકલ્પમાં પડી જઈશ નહીં, શાસ્ત્રના એ લાંબા વિકલ્પમાં પડી જઈશ નહીં, કોઈ વિકલ્પમાં પડી જઈશ નહીં. બચાવી લીધો છે જીવને, પડતો અટકાવ્યો એમ વાત. જેમ જેમ એમાં આગળ વધીશ એ દિશા ઊંધી છે. વિકલ્પની જે દિશા છે એ પરસન્મુખ પરિણમનની પરબાજુના વલણવાળી ઉલટી દિશા છે. એમાં વિકાસ કરીશ, એમાં આગળ વધીશ તો અંતર્મુખ દિશાથી દૂર જઈશ, તો અંતર્મુખ વલણથી તો દૂર જઈશ. અનેક પ્રકારના શુભ વિકલ્પોની ક્રિયામાં જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ સ્વાનુભવની કાર્ય સિદ્ધિ કરવાથી ભ્રષ્ટ થાય છે. તેથી પહેલા આત્માનો નિર્ણય કરીને સ્વાનુભવનો પ્રયત્ન કરવો જોઈએ. તો સ્વાનુભવનો પ્રયત્ન કરવો જોઈએ ત્યાં કેવું વચન આવ્યું કે પહેલા આત્માનો નિર્ણય કરીને સ્વાનુભવનો પ્રયત્ન કરવો
જોઈએ.
જો એ દ્રવ્યશ્રુતના માધ્યમથી નિર્ણય કરવાની દિશામાં ઉદ્યમ ન કરે તો એને અનુભવનો ઉદ્યમ શરૂ થાય તો એ સિવાયનું બધું વિવેકનું કોરા વિકલ્પની પ્રવૃત્તિ છે અને એમાં ક્યાંય આત્મા હાથ આવે એવું નથી. આમ છે. તેથી પહેલા આત્માનો નિર્ણય કરીને સ્વાનુભવનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન તો એનો સ્વાનુભવનો હોવો જોઈએ. નિર્ણય કરવાનું લક્ષ્ય તો આ છે, અનુભવ કેમ થાય, અનુભવ કેમ થાય એ એકમાત્ર લક્ષ્ય છે. અને ખરેખર તો એ અનુભવનો ઉદ્યમ છે. નિર્ણયમાં પણ એનો
અનુભવનો ઉદ્યમ
અનુભવનો ઉદ્યમ છે, નહીં તો બુદ્ધિ લગાવે છે એટલે કાંઈ ને કાંઈ નિર્ણય તો કર્યા વિના રહેશે નહીં, પણ એ નિર્ણય એમ નિર્ણય નહીં. અનુભૂતિનો પિંડાત્મા છે, અનુભવ અનુભૂતિ સ્વરૂપ છે, અનુભવ રૂપ છે, અનુભવ સ્વરૂપ છે, અને એનો અનુભવ કેમ થાય એના એનું એને બરાબર અંતર શોધતો એની એની બરાબર ધ્રુવ રહેવી જોઈએ, એ સતત રહેવી જોઈએ, એ પ્રકારે એને નિર્ણય કરવો જોઈએ. પહેલા આત્માનો નિર્ણય કરીને સ્વાનુભવનો એનો ઉદ્યમ અને પ્રયત્ન ચાલુ થવો જોઈએ. એ ન કરતા એમ ન કરે એ વિધિ આગળ ન ચાલે, નિર્ણય અને અનુભવની પદ્ધતિ છે એ પદ્ધતિ આગળ ન ચાલે, અને શુભ વિકલ્પમાં અને વિકલ્પમાં આગળ વધતો જાય છે તે સ્વાનુભવથી ભ્રષ્ટ થાય. સ્વાનુભવથી ભ્રષ્ટ થાય છે એમ કહો કે સ્વાનુભવથી દૂર જાય છે એમ કહો, ભ્રષ્ટ થાય છે એટલે અનુભવ હતો ને પડી ગયો એમ નહીં,
દૂર જાય
એ દૂર જાય છે. અનુભવ થવાની જે લાઈન હોવી જોઈએ એનાથી એ દૂર જાય છે, બીજા રસ્તે જાય છે, ઊંધા રસ્તે જાય છે, માર્ગના બદલે ઉન્માર્ગે જાય છે. ખરેખર તો એમ છે, આ પરિસ્થિતિ
બરોબર.
કેવી કેવી વાતો લીધી છે, આ પણ એક કણષ્ટિકામાં જ એ વિષય આવ્યો છે, આમાં તો ચર્ચામાંથી એમાંથી પકડેલો લાગે છે, જ્ઞાનગોષ્ઠીમાંથી લાગે, ચર્ચામાંથી પકડેલો લાગે, પણ એ અશુભમાં જવાની તો વાત છે જ નહીં, અહીંયા શુભ વિકલ્પમાં આગળ વધે છે એટલે સ્વાનુભવથી ભ્રષ્ટ થાય છે એમ કહ્યું, ત્યાં રખે કોઈ એમ માની લે કે તો શું હવે અમારે અશુભમાં જવું, અશુભમાં જવાની તો વાત છે જ નહીં, હું અહીંયા અશુભ વિકલ્પ સુધી આવ્યો તો તારા આત્માનું હિત કરવા આવ્યો છું ને, અશુભમાં જવાની વાત ક્યાં રહે છે, એ તો જગતના લૌકિક જનોને ખબર પડે છે કે અશુભ કરતા તો શુભ સારું છે, પણ અશુભ અને શુભથી પર એવી કોઈ દશા છે જેને ધર્મની દશા કહેવામાં આવે છે, એ શુભાશુભથી પર થવા માટે એ કક્ષાને ઓળંગીને આગળ વધવા માટે આ તને કહેવામાં આવે છે, કોઈ અશુભમાં જવા માટે કહેવામાં આવતું નથી. કેમ કે અમે બહુ શાસ્ત્ર માંગતા હતા, આ છોડી દઈએ, હવે છોડીને કઈ પ્રમાદી થવા માટે કહ્યું નથી, છોડીને કોઈ સંસારના કાર્યોને અશુભમાં અશુભ પરિણામમાં જવા માટે કહ્યું, આ તો કહ્યું છે, નહીતર વગર કહે એ વાત તો સમજી લેવી
જોઈએ.
અશુભમાં જવાની તો વાત છે જ નહીં, પછી શ્રીમદજીનો આધાર આપીને વાત લીધી છે, જ્ઞાનામૃતમાં આપણે ખેંચ્યું છે, શ્રીમદ પણ કહે છે, શ્રીમદ રાજચંદ્રજી મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય ઘણી વાતો કરી ગયા છે, મુમુક્ષુને માર્ગદર્શન મળે એવી કેટલીય વાત કરી છે એમણે, આ એક વાત કરી છે, એકનું વાંચન કર્યા કરવાથી ઘણું વાંચન કરે, મનન કરવાનું લક્ષ ન હોય ને વાંચન વધારે કરે, અને એ વાંચનમાંથી કે સાંભળવું, વાંચન ને શ્રવણ બે લઈ લેવું, એમાંથી મેળવી લેવાની વૃત્તિ એની થાય અને એનું મનન છૂટી જાય કે મનન ઘટી જાય તો એ પદ્ધતિ પણ યોગ્ય પદ્ધતિ નથી, એ માર્ગદર્શન આપ્યું છે. એકનું વાંચન કર્યા કરવાથી એવું તો ઓવરડોઝ જેને કહે છે, એક કલાક સાંભળો, બે કલાક સાંભળો, ત્રણ કલાક સાંભળો, ભીલવાડા ગયા હતા ત્રીજો સવારે 7:30 થી શરૂ થયું હતું પ્રવચન, સાડા આઠ એક કલાક થયું, સાડા નવ સુધી બીજું કલાક થયું, ત્રીજા કલાકમાં મારો વારો આવ્યો. મેં કીધું આ તો ઓવરડોસ થઈ જશે ભાઈ, બંધ રાખો ને આપણે કાંઈ વાંચવું નથી. એક વખત ગોઠવું બધું તો કાંઈ નહીં, ન થાય તો હું વાંધો નહીં.
બરોબર.
પણ આ તો બે કલાક આ માણસ ગરમી, ત્યાં પુષ્કળ ગરમી પડે, લોકો સહન ન કરે. સાડા નવ વાગે તો ગરમ લૂ ફેંકે, પંખા પંખા ગોઠવા દે, આપણે ગરમ હવા ફેંકે. બે કલાકથી તો આ બેઠા છે, સાડા છે, સાડાનું હવે થઈ ગઈ ગરમી. હવે આ બધું થાય ઓવરડોસ, એક તો કંટાળો ચડ્યો હોય માણસને, એવા તમે દીધે જ રાખો, ન ભાવે તો પીરસે જ રાખો, પછી એનું પરિણામ શું આવે? કે ભાઈ પેટ ભરાઈ ગયું હોય તો કે ના હજી થાસી થાસીને દેવું છે, થાય વોમિટ, પછી એમાંથી શું થાય? વોમિટ થાય, એટલે અંદર ઉતરે નહીં. એની લિમિટ રહેવી જોઈએ, એને મનન થવાનો અવકાશ થાય, સાંભળનારને પણ મનનનો અવકાશ રહે, એ પ્રકારે એની પદ્ધતિ છે. નહીં તો આખી રીત પાછી અવગુણનું સાધન થઈ જાય. એ ધ્યાન ખેંચ્યું છે, લાલ બત્તી મૂકતા ગયા છે. સત્પુરુષો છે માર્ગને સરળ કરનારા, એવા સત્પુરુષોએ લાલ બત્તી મૂકી છે. જોજે આ બાજુ જતો નહીં, જોજે આ બાજુ જતો નહીં, આ રસ્તે જાય છે એમાં પણ આ બધા ખૂણા ખાંચકા એવા છે કે ક્યાંય ભરાઈ પડવા જેવું નથી. એકનું વાંચન કર્યા કરવાથી મનન શક્તિ ઘટે છે, એ દૃષ્ટાંતે અહીંયા એને અહીંયા સિદ્ધાંતમાં એ વાત, એ દૃષ્ટાંતને અહીંયા સિદ્ધાંતમાં પોતે ગુરુદેવ ઉતારે છે કે તેમ એકલા શું વિકલ્પો તું કર્યા કર, જેમ બારમાં એકલું વાંચન કર્યા કરતો તારી મનન શક્તિ ઘટી જાય, એમ એકલા વાંચનના એકલા વિકલ્પમાં રોકાઈ જાય તો તારા અનુભવની શક્તિ તૂટી જશે, તારી અનુભવની શક્તિ ઘટી જશે.
બરોબર.
આ એક તને લાલ બત્તી મૂકી દીધી, વિકલ્પ કયા કરવા એ આ કાર્ય નથી, અનુભવમાં જવાનો આ વિષય છે. માટે વિકલ્પની વૃદ્ધિ કરવાની ઉત્સાહ, વિકલ્પનો વૃદ્ધિ કરવાનો ઉદ્યમ, અને એના રસમાં ચડી જઈશ
નહીં.
વિકલ્પો થાય પણ અહીંયા તને ચેતાવીએ છીએ એમ કે છે, વિકલ્પ તને થશે પણ તને ચેતાવીએ છે કે જોજે વિકલ્પના રસમાં ચડી જતો મને બહુ સારા વિકલ્પ આવે છે, બહુ સારા વિકલ્પ આવે છે. હું તો એકલા તત્વના જ વિચારો કરું છું, એમ વિકલ્પના રસમાં ચડી જતો નહીં એમ કહે છે. એ રાગરસ છે, આત્મા જે જ્ઞાન સ્વભાવી છે એનો જ્ઞાન રસ કેળવવાનો છે, એકલા જ્ઞાનના અનુભવના રસમાં જવાનું છે, વિકલ્પના રસમાં નહીં એમ ધ્યાન છે.
જય રામ કૃપાલ શ્રી કાનપુર દેવ, જય રામ.